રામાયણમાં બધું જ આવે છે. ગમે તેવો જીવ હોય તે રામકથા સાંભળે તો એને માર્ગદર્શન મળે છે. રામકથાના મહિમાનું વર્ણન કોણ કરી શકે? રામકથાનો એક એક અક્ષર બોધમય છે. દેશને માટે કોઈ પ્રાણનો ભોગ આપે એ સારું છે, પણ દેશને માટે દિવ્ય જીવન ગારે એ વધુ સારું છે. દિવ્ય જીવન ગારવું હોય તો રામાયણનો સત્સંગ કરો, રામજીના દર્શન કરો, રામજીની સેવા કરો. જગતમાં શ્રી રામ જેવો પુત્ર થયો નથી, દશરથ મહારાજ જેવો પિતા થયો નથી. જ્યારે શ્રી રામ વનમાં ગયા ત્યારે દશરથ મહારાજે છેલ્લા શ્વાસ સુધી રામજીનું સ્મરણ કર્યા કર્યું. દશરથ મહારાજ વારંવાર કૌશલ્યાજીને પૂછે છે, મારો રામ ક્યાં છે? મારે રામને જોવો છે. અહીં હતો ત્યારે મેં એને બરાબર જોયો ન હતો. મારા રામ પાસે મને લઈ જાઓ, રામ વગર હું જીવી શકીશ નહીં. રામજી વગર દશરથ મહારાજ જીવ્યા નથી. રામજી વનમાં ગયા તે સાથે દશરથ મહારાજે પ્રાણ છોડ્યા છે. રામાયણનું એક એક પાત્ર દિવ્ય છે, અદ્વિતીય છે. શ્રી રામ જેવો પુત્ર થયો નથી, દશરથ જેવો પિતા થયો નથી, કૌશલ્યા જેવી માતા થઈ નથી, લક્ષ્મણ ભરત જેવા ભાઈ થયા નથી, રામજી જેવો પતિ થયો નથી, સીતાજી જેવી પત્ની થઈ નથી, વશિષ્ઠજી જેવો ગુરુ થયા નથી, રાવણ જેવો શત્રુ થયો નથી, હનુમાનજી જેવો સેવક થયો નથી. આદિકવિ વાલ્મીકીજી, રામાયણ અતિ દિવ્ય ગ્રંથ છે. રામાયણની કથા કરુણ રસપ્રદાન છે. એના બાલકાંડ સિવાયના સર્વકાંડમાં કરુણતા છે. ભાગવતની રચના ગંગા કિનારે થઈ છે, રામાયણની રચના તમસાના કિનારે થઈ છે. રામાયણ આદ્ય કાવ્ય છે અને વાલ્મીકિ ઋષિ એના આદ્ય કવિ છે. વાલ્મીકિ ઋષિની કથા એટલે રામ નામનો દિવ્ય મહિમા. વાલ્મીકિ ઋષિએ શ્રી રામચંદ્રજીને સ્વમુખે કહ્યું છે, તમારા નામનો મહિમા હું જાણું છું, હું તો રામ નામનો પણ બરાબર જપ કરતો ન હતો, મરા મરા બોલતો હતો, છતાં નામ જપના પ્રતાપે હું મહર્ષિ થયો, આદિ કવિ થયો. રામ નામનો જપ કરવાથી જ મને સિદ્ધિ મળી છે. દાન આપવું એ સહેલું છે, બહુ પુસ્તકો વાંચવા એ સહેલું છે, વધારે તો શું કહું. ધ્યાન ધરવું પણ થોડું સહેલું છે, કથા કરવી એ સહેલું છે, કથા કરાવવી એ સહેલું છે, કથા સાંભળવી એ સહેલું છે, પણ શાંતિથી બેસીને પ્રભુના નામનો જપ કરવો એ બહુ કઠણ છે. માનવ બધું કરી શકે છે, પણ શાંતિથી બેસીને પરમાત્માના નામનો જપ કરતો નથી. માનવને અનેક જન્મોની પાપની આદત છે. માનવ પુણ્ય કરે છે અને પાપ પણ ચાલુ જ રાખે છે. ઘણાને પાપ છોડવાની ઈચ્છા હોય છે, પણ છોડી શકતા નથી, પાપ છૂટતું નથી. મહાભારતમાં તો એક ઠેકાણે દુર્યોધન બોલ્યો છે કે મારી અંદર કોઈ બેઠા છે અને એ જ પાપ કરાવે છે, એ કોણ છે એની મને કંઈ ખબર પડતી નથી. દુર્યોધન કંઈ બહુ મૂર્ખ હતો? એ જાણતો હતો કે હું પાપ કરું છું, હું પાંડવો સાથે બહુ અન્યાય કરું છું, છતાં તે પાપ છોડી શકતો નથી. જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ નચમે નિવૃત્તિ, केना अपि देवेन रुदि स्थिपेन यथा नियुक्तो अस्मि तथा करोमि। दुर्योधन कहे छे, धर्म ने हूँ जाणू छू, पण धर्मानुकूल पवित्र जीवन गारवू मने गमतू नथी। हूँ अधर्म ने ओरखू छू, पण हूँ पाप छोड़ी सकतो नथी। मारी अंदर कोई बैठा छे, एज आ बधु करावे छे। भगवान पाप करावता हसे? महाभारतना टीकाकारों ने आ श्लोकनो अर्थ करता बहुत त्रास पड़ो छे। मारी अंदर कोई देव बैठा छे, जे पाप पुण्य करावे छे, एवं जे दुर्योधन बोल्यो छे, तेनो अर्थ शू एवो थाय छे के परमात्मा पाप पुण्य करावे छे? परमात्मा सत्कर्म करावे छे, पुण्य करावे छे, प्रभु पाप करावता नथी। मारा हाथे जे सारू काम थयु ते प्रभुए कराव्यु, अने जे खराब काम थयु ते मैं कर्यु, एवं सदा मानजो। परमात्मा कोई खराब काम करवानी प्रेरणा आपता ज नथी। टीकाकारोए आनो एवो अर्थ कर्यो छे के अंदर रहेला कोई देव पाप करावे छे, एटले के मानवमां रूढ थयेला अनेक जन्मना संस्कार पाप करावे छे। पापना संस्कार एक बे जन्मना नथी, अनेक जन्मना छे। आ पापना संस्कार मानवनी इच्छा न होय छता पाप करावे छे। आ पापना संस्कार प्रभुना नामनो खूब जप करशो तो ज छूटशे। जप विना जीवन सुधरतू नथी। अतिशय जप कर्या विना पापनी आदत छूटती नथी। स्वभाव सुधारवो ए बहु कठण छे। तीर्थ स्थान थी के विष्णु याग करवाथी स्वभाव सुधरतो नथी। स्वभाव सुधरे छे परमात्माना ध्यान थी, जप थी, स्नान थी तन्नी शुद्धि थाय छे, दान थी धननी शुद्धि थाय छे, ध्यान जप थी मननी शुद्धि थाय छे। संसारना विषयोमां भटकतू मन जप करवाथी स्थिर थाय छे। संसारना विषयोथी बगड़ेलू मन जप थी शुद्ध थाय छे। मननी मलिनता अने चंचलता दूर करवा माटे नाम जपनी आवश्यकता छे। मन बगड़्यू छे संसारनू चिंतन करवाथी। बगड़ेलू मन श्री रामना स्वरूपनू चिंतन करे, श्री रामना नामनू स्मरण करे तो सुधरे छे। जे मन प्रभुना नाममां सतत रहे छे ते बगड़तू नथी। जप विना पाप अने वासना छूटता नथी। जूना संस्कारो मूसवानो साधन जप छे। मन स्थिर थतू नथी एटले जप करतो नथी। आ अज्ञान छे। जप करो भले मन बीजे भटके, सतत जप करशो तो मन अवश्य स्थिर थशे। मन पाणी जेवू छे। पाणी जेમ નીચાણ ભણી વહેવાનું પસંદ કરે છે તેમ મન પણ સંસારના વિષયોમાં ફસાઈને પતનના માર્ગે જાય છે, પાપ કરે છે। પાણીને યંત્રનો સંગ થાય તો તે ઊંચે ચડે છે। તેવી રીતે મનને પ્રભુના નામ જપનો સંગ થાય તો તે ઉદ્વગામી બને છે, પ્રભુના ચરણોમાં પહોંચે છે। નિશ્ચય કરો કે હવે મારે પુરુષ થવું નથી, સ્ત્રી થવું નથી, નવો જન્મ જ લેવો નથી। પરમાત્માના ચરણોમાં પહોંચવું છે। જન્મ મરણના ત્રાસમાંથી છૂટવા માટે રોજ 21,000 નામ જપ નિયમપૂર્વક કરો। આખા દિવસમાં માનવીના 21,600 શ્વાસ ઉચ્છ્વાસ થાય છે। શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લો। રામ નામના જપથી વાલ્મીકીજીને પરમાત્મા શ્રી રામચંદ્રજીના સાક્ષાત દર્શન થયા છે। પૂર્વ આશ્રમમાં વાલ્મીકીજી કુસંગથી બગડ્યા હતા। બ્રાહ્મણ હોવા છતાં એ અનેક જીવોની હિંસા કરતા હતા, હિંસા કરીને કુટુંબનું ભરણ પોષણ કરતા હતા. એકવાર સપ્તર્ષિઓ જંગલમાંથી જતા હતા, વાલ્મીકીજીની એમના ઉપર નજર પડી અને સાથીઓને આજ્ઞા કરી કે અમને પકડો. સપ્તર્ષિઓએ વાલ્મીકીજીને કહ્યું કે ભાઈ, તું બ્રાહ્મણ છે અને આવું પાપ કરે છે? વાલ્મીકીજીએ કહ્યું, પાપ ન કરો તો મારા કુટુંબનું પોષણ કેવી રીતે કરું? ઘરના લોકો ભૂખ્યા છે, તે પાપ કરીને હું કુટુંબને ખવડાવું છું. સપ્ત ઋષિઓએ કહ્યું, અમારી પાસે જે કાંઈ છે તે બધું અમે તને આપવા તૈયાર છીએ, તારે લૂંટવાની જરૂર નથી, પણ એક વાર તું ઘર જઈને પૂછી આવ કે જેમના માટે તું પાપ કરે છે તે બધા લોકો તારા પાપમાં ભાગ રાખનાર છે? વાલ્મીકી કહે, મહારાજ, હું બધાને ખવડાવું છું, તે મારા પાપમાં તેઓ ભાગ તો રાખશે જ. સપ્ત ઋષિઓએ કહ્યું, તું પૂછ તો ખરો, અમે અહીં ઊભા છીએ, પૂછીને આવ. વાલ્મીકી ઘરે ગયા, પત્નીને માતા પિતાને સૌને પૂછ્યું કે હું પાપથી પૈસો કમાઈને તમને ખવડાવું છું, તે મારા પાપમાં તમે ભાગ રાખશો ને? બધાએ ના પાડી છે. પાપમ તવૈવ તત્ સર્વમ વયમ તુ ફલ ભાગી ન હ. પાપ તો સગરું પાપ કરનારને માથે હોય, પોતાના કર્યા પોતે જ ભોગવવા પડે છે. અરે, મજામાં સૌ સાથ આપે છે, સજામાં કોઈ સાથ આપતા નથી. અંતકારમાં જીવ એકલો જ જાય છે. વાલ્મીકીને બહુ પશ્ચાતાપ થયો. પછી તો એ સપ્ત ઋષિઓને શરણે ગયા છે. સપ્ત ઋષિઓએ વિચાર કર્યો કે આને માટે જપ ઉત્તમ છે. વાલ્મીકીએ પૂછ્યું, સર્વ સદ્ગુણથી જે પરિપૂર્ણ છે, જેમાં કોઈ દોષ નથી, એવો દેવ કોણ છે? સપ્તર્ષિઓએ કહ્યું, એવા દેવ શ્રી રામ છે. શ્રી રામ નામનો તું જપ કર. વાલ્મીકીએ પૂછ્યું, ક્યાં સુધી જપ કરવાનો? ઋષિઓએ કહ્યું, શરીર ઉપર રાફડા પ્રગટ થાય ત્યાં સુધી. વાલ્મીકીજી રામ નામનો જપ કરવા બેઠા, પણ અતિશય પાપ કરેલું, તે રામ નામ મુખમાંથી નીકળતું નથી. આ જીભથી બહુ પાપ થયું છે અને તેથી આ જીભથી પ્રભુના નામનો જપ થતો નથી. અતિશય જપ ન થાય ત્યાં સુધી જીવન સુધરતું પણ નથી, પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી. જે પરમાત્મા દેખાતા નથી તે પરમાત્માની ભક્તિ કેવી રીતે કરવી? પ્રભુનું નામ દેખાય છે, નામ જપથી પરમાત્માની ભક્તિ થાય છે. પરમાત્માના નામનો જપ જીભથી કરે તો જીભ સુધરે, પણ જીભથી જપ થતો નથી. જીભ ટક ટક બહુ કરે છે, વ્યર્થ ભાષણ કરે છે, પણ પ્રભુના નામનો જપ કરતી નથી. જપ કરતા એને કંટારો આવે છે. માનવ જીભથી જપ કરતો નથી, પાપ બહુ કરે છે. પરમાત્માને અર્પણ કર્યા વિના કોઈ કાંઈ ખાય તો તેની જીભ બગડે છે. પરમાત્માને અર્પણ કર્યા વિના કોઈ પાણી પીવે તોય જીભ બગડે છે. જગતની નિંદા કરવાથી જીભ બગડે છે. વાલ્મીકીએ પાપ બહુ કરેલું, તે રામ રામ અક્ષરો એમના મુખમાંથી નીકળતા નથી. એ તો મરા મરાનો જપ કરતા વાલ્મીકીજી એમાં અતિશય તન્મન થઈ ગયા છે. શરીર ઉપર રાફડાઓ પ્રગટ થયા છે. વાલ્મીકીજી સતત જપ કરે છે. શ્રી રામ નામમાં એવી શક્તિ છે કે પ્રારબ્ધનો નાશ કરે છે. વેદાંતના ગ્રંથોમાં એવું લખ્યું છે કે જ્ઞાન થાય, પરમાત્માના દર્શન થાય તો પણ જ્ઞાની પુરુષોને પ્રારબ્ધ ભોગવવું જ પડે છે. પ્રારબ્ધમ બલવતરમ ખલુ વિદામ ભોગેન તસ્ય ક્ષયઃ. સમ્યક જ્ઞાન હુતાશેન વિલયઃ પ્રાક સંચિતા ગામીનામ. પરમાત્માના દર્શન કર્યા પછી પણ જ્ઞાનીને પ્રારબ્ધ ભોગવવું પડે છે, એના પ્રારબ્ધનો વિનાશ થતો નથી. જ્ઞાનીના સંચિત અને ક્રિયામણનો નાશ થાય છે, પ્રારબ્ધનો નાશ થતો નથી. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાન કરતાં પણ પ્રારબ્ધ મોટું છે. મોટા મોટા સંતોના જીવનમાં દુઃખના અનેક પ્રસંગો આવ્યા છે અને તે મહાપુરુષોએ કહ્યું છે કે આ શરીરનું પ્રારબ્ધ એવું છે, સંતો સહન કરે છે, આપણે હૈયું બારીએ છીએ અને સંતો મહાપુરુષો સુખ દુઃખ સહન કરતા પરમાત્માને યાદ કરે છે, પણ પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ તો એમને ભોગવવું પડે છે. એટલે જ્ઞાન કરતાં પ્રારબ્ધ શ્રેષ્ઠ છે, પણ પ્રારબ્ધનો નાશ પરમાત્માના નામથી થાય છે. એટલે પ્રારબ્ધ કરતાં પણ પરમાત્માનું નામ શ્રેષ્ઠ છે. મેટત કઠિન કુઅંક ભાલકે, ભાલકે કુઅંક મટેત. વિધાતાએ કપારમાં જે લેખ લખ્યો હોય તે પણ અતિશય જપ કરે તો ધીરે ધીરે ભૂસાય છે, પણ સાધારણ જપથી પ્રારબ્ધ ન ભૂસાય. હો, રોજ બે ચાર મારા કરો તેથી કંઈ પ્રારબ્ધ ભૂસાય નહીં. અતિશય જપ કરે તો વિધાતાના લેખ પણ ભૂસાય છે, પ્રારબ્ધનો નાશ થાય છે. પર અન્નનો ત્યાગ. બને ત્યાં સુધી કોઈનું ખાવું નહીં અને બ્રહ્મચાર્યનું પાલન, આ બે નિયમ સાથે પ્રભુના નામના જપ કરે તો જપની સંખ્યા અનુસાર તેનું ફળ પ્રાપ્ત થાય છે. રામદાસ સ્વામીએ દાસબોધમાં લખ્યું છે કે જે એક કરોડ જપ કરે તેમાં તેના જન્માક્ષરનું તનુસ્થાન સુધરે છે. જન્માક્ષરમાં 12 ઘર છે અને 9 ગ્રહ છે. જેનું તનુસ્થાન સુધરે તેને આરોગ્ય પ્રાપ્ત થાય છે અને અંતકાળમાં પણ તેને કોઈ મહારોગ થતો નથી. 2 કરોડ જપ કરે તેને દ્રવ્ય સુખ મળે છે, ધનની પ્રાપ્તિ થાય છે અને તે કદી દરિદ્રી થતો નથી. જે 3 કરોડ જપ કરે તે જે કામ હાથ પર લે તે પ્રભુ કૃપાથી સફળ થાય છે, તેનું પરાક્રમ સિદ્ધ થાય છે અને તેને યશ કીર્તિ મળે છે, તેનું 3રું સ્થાન શુદ્ધ થાય છે. 4 કરોડ જપ કરનારને સંસારનું સુખ મળે છે. 5 કરોડ જપ કરે તેની બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે. જ્ઞાન પ્રયત્નથી ખાસ મળતું નથી, પ્રયત્ન કરવાથી, પુસ્તકો વાંચવાથી માત્ર શબ્દ જ્ઞાન વધે છે. જગતમાં એવું દેખાય છે કે જેનું શબ્દ જ્ઞાન વધે છે એની અંદર અભિમાન પણ વધે છે. અભિમાન વધે તો સમજવું કે આ જ્ઞાન નથી, જ્ઞાનનો ભાસ છે. જ્ઞાન તો પરમાત્મા આપે છે. ગીતાજીમાં આજ્ઞા કરી છે, મત સ્મૃતિ જ્ઞાનમ પોહનમ ચ. અર્જુને જ્યારે બહુ ડાપણની વાતો કરી ત્યારે પ્રભુએ કહ્યું, અર્જુન આ તારું દાપણ છોડી દે, જ્ઞાન હું આપું છું, તે મારી કૃપાથી મળે છે. પ્રભુની કૃપા પ્રભુના નામ જપથી પ્રાપ્ત થાય છે. સંતોના ચરિત્ર વાંચશો તો ખબર પડશે કે કોઈને ઘરે ભણવા ગયા નથી, રજભક્તોને જ્ઞાન કોણે આપ્યું હતું? મીરાબાઈ અને નરસિંહ મહેતા કોના ઘરે વેદાંત ભણવા ગયા હતા? પંડિત તો પુસ્તક વાંચીને બોલે છે અને સંતો પરમાત્માના દર્શન કરતા કરતા બોલે છે. પંડિત પુસ્તક પાછળ પડ્યો છે, પણ જે પરમાત્માની પાછળ પડે છે તેને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સાચું જ્ઞાન પરમાત્માના નામ જપથી મળે છે. પરમાત્માના નામનો જપ કરતા જે જગતને ભૂલે છે, જેને દેહનું ભાન રહેતું નથી, એની બુદ્ધિમાં જ્ઞાનનું સ્ફુરણ થાય છે. પુસ્તકો વાંચવાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. જેની ઉત્પત્તિ છે તેનો વિનાશ નક્કી છે, પરંતુ જે જ્ઞાન પ્રગટ થાય છે, અંદરથી સ્ફુરે છે, એ જ્ઞાન ભૂલાતું નથી, એ જ્ઞાનનો વિનાશ નથી. જેણે પ્રભુના નામના 6 કરોડ જપ કર્યા છે એને અંદરના શત્રુઓ ધીરે ધીરે મરે છે. શત્રુ બહાર કોઈ નથી, શત્રુ તો અંદર બેઠા છે. મારો શત્રુ મારા મનમાં છે, મનમાં રહેલો કામ શત્રુ છે, મનમાં રહેલું અભિમાન એ શત્રુ છે, રાગ દ્વેષ એ શત્રુ છે. 7 કરોડ જપ કરનારનું 7મ સ્થાન સુધરે છે. એ સ્ત્રી હોય તો એનું સૌભાગ્ય અખંડ રહે છે, એ પુરુષ હોય તો એને 7મ સ્થાનનું સ્ત્રી સુખ અતિશય મળે છે. 8 કરોડ જપ કરનારનું 8મ સ્થાન સુધરે છે. 8મ સ્થાન એ મૃત્યુ સ્થાન છે, એનું મૃત્યુ સ્થાન સુધરે છે. મૃત્યુ સુધરે છે, અમૃત્યુ ટરે છે. તે ઘરમાં પથારીમાં હાય હાય કરતો મરતો નથી. ભગવાન તેને અંતકારે ગંગા કિનારે કે યમુના કિનારે બોલાવી લે છે. એનું મૃત્યુ કોઈ તીર્થમાં થાય છે, પવિત્ર અવસ્થામાં થાય છે. 9 કરોડ જપ કરનારને સ્વપ્નમાં દેવ દર્શન થાય છે. તે જે દેવના મંત્રનો જપ કરતો હોય તે દેવના સગુણ સ્વરૂપનો તેને સાક્ષાત્કાર થાય છે. 10, 11 અને 12 કરોડ જપ કરે તો સંચિત ક્રિયામણ અને પ્રારબ્ધ આ ત્રણેયનો વિનાશ થાય છે. તેનું પ્રારબ્ધ કંઈ રહેતું નથી. અને 13 કરોડ જપ કરે તો સિયાવર રામચંદ્ર કી જય, એને ભગવાનના સાક્ષાત દર્શન થાય છે, અપરોક્ષ અનુભૂતિ થાય છે. 13 કરોડ જપ કરવા એટલે પરમાત્માના ચરણે જવું. જપ સંચિત ક્રિયામણ અને પ્રારબ્ધને બારે છે, પૂર્વજન્મના પાપ બારે છે. જપનું ફળ તાત્કાલિક જોવામાં ન આવે તો માનવું કે પૂર્વજન્મના પાપ હજી બાકી છે અને તેમનો નાશ થઈ રહ્યો છે. વિદ્યારણ્યમાં સ્વામીના ચરિત્રમાં એવું આવે છે કે એમની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી, તેથી અર્થ પ્રાપ્તિ માટે એમણે ગાયત્રી મંત્રના 24 પુનશ્ચરણ કર્યા, પણ કાંઈ ફળ જોવામાં આવ્યું નહીં. તેથી છેવટે એમણે સંન્યાસ ગ્રહણ કર્યો. તે વખતે તેમને ગાયત્રી માતાના દર્શન થયા. માતાએ તેમને વરદાન માંગવાનું કહ્યું. વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું, માતાજી, જ્યારે જરૂર હતી ત્યારે તમે ન આવ્યા, હવે તમારી શી જરૂર છે? પણ એ તો કહો, તે વખતે તમે તરત કેમ પ્રસન્ન ન થયા? ગાયત્રી માતાએ કહ્યું, તું જરા પાછળ નજર કર. વિદ્યારણ્ય સ્વામીએ પાછળ જોયું તો તેમણે 24 પહાડ બળતા જોયા. તેમને આશ્ચર્ય થયું. ગાયત્રી માતાએ કહ્યું કે તારા અનેક જન્મોના પાપ તે કરેલી તપશ્ચર્યાથી ભરી રહ્યા છે. તારા 24 પર્વતો જેટલા પાપનો ક્ષય થયો કે તરત હું આવી છું. જ્યાં સુધી પાપનો ક્ષય ન થાય, જીવ શુદ્ધ ન થાય, ત્યાં સુધી મારા દર્શન થતા નથી. વિદ્યારણીય સ્વામીએ કહ્યું, માતાજી હું શુદ્ધ થયો છું, મારે હવે કાંઈ માંગવું નથી. આ પછી વિદ્યારણીય સ્વામીએ પંચદશી નામનો ઉત્તમ ગ્રંથ લખ્યો. વેદાંતમાં આ ગ્રંથનું ઘણું મહત્વ છે. પ્રભુના નામમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી માનવનું જીવન સફળ થતું નથી. પરમાત્માના નામમાં જ્યારે પ્રીતિ થાય છે ત્યારે જ પાપની આદત છૂટે છે અને પહેલાંના પાપ ભરે છે. ભગવાનના નામમાં એવી શક્તિ છે, મરા મરા જપ કરતા શરીર ઉપર રાફડા પ્રગટ થયા છે. સપ્ત ઋષિઓ જ્યારે ફરીથી ત્યાં આવ્યા ત્યારે તેમણે આ જોયું. ઋષિઓએ તેમને બહાર આવવાની આજ્ઞા કરી અને એ રાફડામાંથી બહાર નીકળ્યા. સંસ્કૃત ભાષામાં રાફડાને વાલ્મીક કહે છે. એ રાફડામાંથી વાલ્મીકમાંથી બહાર આવ્યા એટલે એમનું નામ પડ્યું વાલ્મીકી. વાલ્મીકીનું જીવન દિવ્ય બની ગયું, એ મહાન ઋષિ બન્યા. એકવાર મધ્યાહનકાળે વાલ્મીકી ઋષિ સંધ્યા માટે તમસાના કિનારે ગયા. ત્યાં એક ક્રૌંચ યુગલ ક્રીડા કિલ્લોલ કરી રહ્યું હતું. તે સમયે એક પારધીએ બાણ મારી ક્રૌંચને મારી નાખ્યો. ક્રૌંચીએ હૃદયભેદક વિલાપ કર્યો. વાલ્મીકી ઋષિનું આદ્ર હૃદય પીગરી ગયું. શોકમાં પારધીને ઠપકો આપતો એક શ્લોક તેમના મુખેથી નીકળ્યો. મા નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ ગમઃ શાશ્વતી સમાહ યત ક્રૌંચ મિથુનાદેકમ અવધિ કામ મોહિતમ. સૃષ્ટિના આરંભમાં સૌથી પ્રથમ આ શ્લોક રચાયો છે. સંતોએ માન્યું છે કે આ તો સરસ્વતીનું બીજ છે, તેમાં અનેક અર્થ નીકળે છે. ઋષિ વાલ્મીકીજી જગતના મહાન આદ કવિ છે. વાલ્મીકીજીને સમાધિમાં શ્રી રામની લીલાના દર્શન થયા છે. પરમાત્માની લીલાઓના દર્શન કરતા કરતા વાલ્મીકીજીએ રામાયણમાં એનું વર્ણન કર્યું છે. રામજી પ્રત્યક્ષ પ્રગટ થયા ન હતા ત્યારે વાલ્મીકીજીએ આ રામાયણ ગ્રંથની રચના કરી છે. રામાયણ દિવ્ય ગ્રંથ છે, સર્વને તેમાંથી પ્રેરણા મળે છે. ભાગવત જેમ સમાધિ ભાષાનો ગ્રંથ છે તેમ રામાયણ પણ સમાધિ ભાષાનો ગ્રંથ છે. રામાયણમાં શ્રી રામ હંમેશા ધનુષ્ય બાણ સજ્જ રાખે છે. ધનુષ્ય બાણ વગરના રામજીના દર્શન કોઈ ઠેકાણે નથી. વનમાં રહેતા હોય કે રાજ્ય આસન પર બેઠા હોય, શ્રી રામજીની પાસે ધનુષ્ય બાણ તો હોય જ. ઉપનિષદમાં કહ્યું છે, ધનુષ્યને પ્રણવની ઓમકારની ઉપમા આપી છે. ઓમકાર એટલે જ્ઞાન, ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે, બાણ એ વિવેકનું સ્વરૂપ છે. જ્ઞાન એ ધનુષ્ય છે, વિવેક એ બાણ છે. જ્ઞાન ધનુષ્યને વિવેક બાણથી હંમેશા સજ્જ રાખજો. રાક્ષસ કામ ક્યારે વિઘ્ન કરવા આવશે તે કહી શકાય નહીં. કામ ક્રોધાદિ અને વાસનારૂપી ટાટકા સુરપણખાઓ તમારી પાછળ પડ્યા છે, તમને મારવા આવે છે. પરંતુ રામજીની જેમ ધનુષ્ય બાણને સજ્જ રાખશો, જ્ઞાન વિવેકને સતેજ રાખશો તો રાક્ષસો મરશે. કામ ક્રોધ લોભ મોહ ઇત્યાદિ રાક્ષસો જીવ માત્રની પાછળ છે. પ્રતિક્ષણે જે સાવધાન રહે તેને રાક્ષસો મારી શકે નહીં. પરમાત્મા શ્રી કૃષ્ણનું નામ સ્વરૂપ જેમ ભાગવત છે તેમ પરમાત્મા શ્રી રામચંદ્રજીનું નામ સ્વરૂપ તે જ આ રામાયણ છે. નામ સાથે પ્રીતિ કરે તો જ મન શુદ્ધ થાય છે, ભક્તિમાં આનંદ આવે એવી ઈચ્છા હોય તો મનને અતિશય શુદ્ધ રાખો, સતત હરિસ્મરણ કરવાની ટેવ પાડો, વાસના એકવાર અંદર દાખલ થઈ કે પછી તમારું ડાપણ ચાલશે નહીં, વાસના જાગે એટલે માનવી વિષય ભોગ પાછળ દોડે છે, તે ભોગવે છે અને મનને બગાડે છે, વિષય ન ભોગવે તો મન ચંચળ થાય છે, આમ વાસના રાક્ષસી બંને રીતે મારે છે, જે શ્રી રામ નામ સતત જપે, શ્રી રામ સ્મરણ સતત કરે તેના મનમાં વાસના પ્રવેશ કરી શકે નહીં, સતત શ્રી રામ સ્મરણ કરે તેની વાસના મરે છે, લૌકિક વાસનાને અલૌકિક વાસનાથી કાઢવી પડે છે, કાંટો જેમ કાંટાને કાઢે છે તેમ અલૌકિક વાસના લૌકિક વાસનાને કાઢે છે, કોઈ સ્ત્રીને મળવાની ઈચ્છા, કોઈ પુરુષને મળવાની ઈચ્છા એ લૌકિક વાસના છે, પરમાત્માને મળવાની ઈચ્છા એ અલૌકિક વાસના છે, લૌકિક વાસનામાં ફસાયેલું મન બગડે છે, અલૌકિક વાસના જ્યારે મનમાં જાગે ત્યારે મન શુદ્ધ થાય છે, મન શુદ્ધ હશે તો જ ભક્તિમાં આનંદ આવશે, બીજું બધું બગડે તો ભલે બગડે પણ મન ન બગડે તેટલું સાચવજો, આ તનની બહુ કાળજી રાખશો અને તો પણ એક દિવસ તે બગડવાનું જ છે, શરીર કોઈનું કાયમ માટે સારું રહ્યું નથી, શરીર બગડે જ છે, માનવ તનની કાળજી રાખે છે પણ મનની કાળજી રાખતો નથી, બગડેલા શરીરના ભાગ કદાચ બદલી શકાશે પણ બગડેલું મન એવી રીતે બદલી શકાશે નહીં, શરીર એક દિવસ છોડવું જ પડશે, તન મર્યા પછી છૂટી જશે અને બીજું મળશે, પણ મન તો મર્યા પછી પણ સાથે જ આવવાનું છે, તન કરતાં પણ મનની કાળજી વધારે રાખો, નામ સાથે પ્રીતિ કરશો તો જ મન પવિત્ર રહેશે, જગતમાં જે જે મહાપુરુષો થયા છે તે સૌએ પ્રભુના નામ સાથે પ્રીતિ કરી છે, ઈશ્વરનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાતું ન હોવાથી પરમાત્માના નામ સાથે પ્રીતિ કરવી પડે, પ્રભુએ જગતમાં સ્વરૂપ છુપાવ્યું છે પણ નામ પ્રગટ રાખ્યું છે, દૂધમાં જેમ માખણ અતિ સૂક્ષ્મ રૂપે રહેલ છે તેમ પરમાત્મા સર્વમાં અતિ સૂક્ષ્મ રૂપે વિરાજેલ છે, પરમાત્માનું નિર્ગુણ નિરાકાર સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે, એ આંખને દેખાતા નથી, પરમાત્માનું સગુણ સાકાર સ્વરૂપ આંખને દેખાય પણ તે જોવાની જીરવવાની આપણામાં શક્તિ નથી, ખરેખર પરમાત્મા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને આપણી સમક્ષ પ્રત્યક્ષ પ્રગટ થાય તો આપણા જેવા સાધારણ માનવો પ્રભુનું તેજ સહન ન થવાથી મૂર્છામાં પડી જાય, માટે પરમાત્માના નામ સાથે પ્રીતિ કરો, આ જગત પરમાત્માને આધીન છે અને પરમાત્મા નામને આધીન છે, પ્રભુનું નામ સ્વરૂપ બહુ મધુર છે, પરમાત્માનું નામ સ્વરૂપ અતિ સરળ છે, અંતઃકરણની બુદ્ધિ પ્રભુના નામથી થાય છે, રામાયણ એ ભગવાન શ્રી રામચંદ્રજીનું નામ સ્વરૂપ છે, રામાયણનો એક કાંડ રામજીનું એક અંગ છે, બાલકાંડ એ શ્રી રામજીનું ચરણ છે, અયોધ્યાકાંડ એ શ્રી રામનું સાથળ છે, અરણ્યાકાંડ એ શ્રી રામનું ઉદર છે, કિસ્કંધાકાંડ એ શ્રી રામનું હૃદય છે, સુંદરકાંડ એ શ્રી રામનો કંઠ છે, લંકાકાંડ એ શ્રી રામનું મુખ છે, ઉત્તરકાંડ એ શ્રી રામનું મસ્તક છે, મુક્તિના સાત સોપાન રામાયણના સાત કાંડ એ માનવીની ઉન્નતિના સાત પગથિયા છે. તુલસીદાસ મહારાજે એક એક કાંડ સોપાન એવું નામ આપ્યું છે. પ્રથમ સોપાન, દ્વિતીય સોપાન, સોપાન એટલે પગથિયું. શ્રી રામ ચરણે જવું છે, આ સાત પગથિયા માનવને રામજી જ્યાં વિરાજે છે, આત્મા રામો વિરાજતે, ત્યાં લઈ જાય છે, રામજીના ચરણમાં લઈ જાય છે. શ્રી એકનાથ મહારાજે કહ્યું છે કે એક પછી એક કાંડના નામ મૂકવા પાછળ રહસ્ય છે. રામાયણના પહેલા કાંડનું નામ છે બાલકાંડ. તમારે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય તો તમે બાળક જેવા બનો, જગતમાં તમારું જ્ઞાન વધે, માન વધે, પરમાત્મા તમને અતિશય ધન આપે, ખૂબ સુખી કરે, તો પણ મનથી બાળક જેવા રહેજો. જેનું મન બાળક જેવું છે એની જ ભક્તિ ભગવાનને ગમે છે. બાળકનું મન નિર્દોષ હોય છે, બાળકના મનમાં વિકાર નથી, વાસના નથી, માન નથી, મોહ નથી. બાળકને કોઈ છેતરે અને બાળક રડવા લાગે ત્યારે એને પેંડો બતાવે તો બાળક ભૂલી જાય છે કે આણે મને છેતર્યો હતો, તે બિચારો પેંડો લેવા દોડતો જાય છે. તમારું કદાચ અપમાન કરે અને એ તમને પ્રભુનો પ્રસાદ આપે તો પ્રસાદ લેવા તમે જશો? બાળકનું મન નિર્માણ છે, એને અભિમાનનો સ્પર્શ નથી, બાળકને કપટ કરવાની અક્કલ નથી, જૂઠું બોલવાનું જ્ઞાન નથી. એ તો કોઈ વખત મા કે બાપ એને જૂઠું બોલવાનું શીખવાડે તો એ જૂઠું બોલે છે. બાળકને અસત્ય બોલતા આવડે નહીં. એક ઠેકાણે એવું થયું કે ઘરધણીએ બારીમાંથી જોયું કે શેઠ કંઈ ઉઘરાણી કરવા આવે છે. ઘરમાં 3 વર્ષનો બાળક હતો. એને કહ્યું કે બેટા, તું બહાર જા અને પેલા શેઠ આવે છે એમને કહેજે કે મારા પાપા ઘરમાં નથી. બાળકે કહ્યું, પિતાજી તમે તો ઘરમાં છો ને, હું કેવી રીતે કહું કે ઘરમાં નથી? બાપે કહ્યું, હું તને પેંડો આપીશ, તું બહાર જઈને એવું બોલજે કે મારા બાપા ઘરમાં નથી. તે બાબો બહાર આવ્યો અને શેઠને કહ્યું કે મારા બાપાને મને કહ્યું છે કે પેંડો આપીશ, મારા બાપા ઘરમાં નથી. બાળકમાં કપટ કરવાની અક્કલ ક્યાં છે? એને જૂઠું બોલવાનું જ્ઞાન નથી, એ ભોરો છે, સરળ છે. તેથી તો બાળકો ભગવાનને બહુ વહાલા લાગે છે. શ્રી કૃષ્ણ તો બાળકો માટે માખણ ચોર કહેવાયા છે. એ કહે છે કે લોકો ભલે મને માખણ ચોર કહે પણ હું બાળકોને માખણ ખવડાવીશ. બાળકના દ્રષ્ટિ અને મન એટલા બધા શુદ્ધ હોય છે કે તેને જોનારનું મન પણ બગડતું નથી. દ્રષ્ટિ બાળકના જેવી રાખો. બાળકની આંખ નિર્દોષ હોય છે. દોષ મનુષ્યની આંખમાંથી મનમાં આવે છે. તેથી દ્રષ્ટિ ઉપર અંકુશ રાખશો તો જીવન નિર્દોષ બનશે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, બાળકના જેવી નિર્દોષ નિર્વિકારી દ્રષ્ટિ રાખો તો રામજીના સ્વરૂપને ઓળખી શકો. રામજીને ઘરે પધરાવવા હોય તો તમે હૃદયથી બાળક બનો. બાળક જેવા નિર્દોષ અને નિર્વિકારી બનશો તો રામજીને ગમશો. મોટા મોટા સંતોના હૃદય બાળકના જેવા હોય છે. બાલકાંડ આપણને બોધ આપે છે કે મન, વાણી અને ક્રિયા એક રાખજો. મન, વાણી અને ક્રિયા એક હોય તો જ ભક્તિમાં આનંદ આવે છે. માનવ ભક્તિ નથી કરતો એવું નથી, એ ભક્તિ કરે છે પણ સતત ભક્તિ કરતો નથી. એનું કારણ એ છે કે એને ભક્તિમાં આનંદ આવતો નથી અને તેથી ભગવાનની ભક્તિ છોડીને સંસારના વિષયોમાં એ આનંદ લેવા જાય છે, માનવનો ભક્તિમાં આનંદ આવે ને તો એ ભક્તિ છોડે નહીં. ભક્તિમાં આનંદ ત્યારે આવે છે કે જ્યારે મન, વાણી અને ક્રિયા એક થાય છે. મનમાં જે છે તે જ બોલો અને જેવું બોલો તેવું વર્તન રાખો, તેવી ક્રિયા કરો. માનવ વાણીમાં મીઠાસ રાખે છે પણ એના મનમાં બહુ મીઠાસ નથી. એના મનમાં તો અનેક વાર કડવાશ હોય છે, પાપ હોય છે, પણ મનનું પાપ એ છુપાવે છે. એ બોલે છે કંઈક, કરે છે કંઈક બીજું. બાલકાંડ કહે છે કે તમે બાળક જેવા બનો, બાળકના મન, વાણી અને ક્રિયા એક હોય છે, એનામાં છર કપટ હોતું નથી. બાળક નિરઅભિમાની હોય છે. તમારું જ્ઞાન વધે પણ સાવચ રહેજો કે જ્ઞાનનું અભિમાન તમને સ્પર્શ ન કરે. આ જીવ પાસે અભિમાન કરવા જેવું કાંઈ જ નથી, છતાં બહુ અભિમાન કરે છે. બધું છોડવું સહેલું છે, હું છોડવું બહુ અઘરું છે. જ્ઞાનીપણું રાખીને ભક્તિ કરશો તો ભક્તિ થઈ શકશે નહીં. ભગવાનની પાસે બાળકની જેમ અજ્ઞાની બનીને જાઓ. અજ્ઞાની બાળકની માતા પિતા વધારે કાળજી રાખે છે. ભણેલા બાળકની ચિંતા મા બાપને થતી નથી, એનું ફોડી લેશે એવી એમને નિશ્ચિતતા હોય છે. જે મૂર્ખ છે, અજ્ઞાની છે, તેની ચિંતા મા બાપને વધારે થાય છે. પરમાત્મા પાસે અજ્ઞાની બનીને જાઓ. જ્ઞાની સારું છે પણ જ્ઞાનનું અભિમાન પતન કરાવે છે. કોઈને પણ હલકો ગણશો નહીં. સર્વમાં ઈશ્વરનો અનુભવ કરવા માટે જ્ઞાન છે, કોઈ હલકો છે એવું સમજવા માટે નહીં. બીજાને જે હલકો સમજે છે એ જ હલકો છે. બાલકાંડ બોધ આપે છે કે નિરઅભિમાની બનો અને નિર્મોહી બનો. નિર્માન મોહા જીત સંગા દોષાહા. જીવનમાં ધીરે ધીરે સંયમ વધારતા જશો તો બાળક જેવા નિર્મોહ બનશો. માન અપમાન ભૂલી જશો તો બાળક જેવા નિર્માન થઈ શકશો. બાલકાંડ પછી આવે છે અયોધ્યાકાંડ. જેનું મન બાળક જેવું છે એનું શરીર અયોધ્યા બને છે. અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ નથી, કલહ નથી, વેર નથી, એવી કાયા. જ્યાં ઝઘડો નથી, વેરઝેર નથી, સ્વાર્થ ભાવના કે વિષમતા નથી, તે જ અયોધ્યા છે. અને ત્યાં જ શ્રીરામ અવતાર ધારણ કરીને આવે છે. જ્યારે કઈ કઈના મનમાં વિષમતા કે સ્વાર્થ જાગશે ત્યારે શ્રીરામ અયોધ્યા છોડી જશે. કથા સાંભળો છો, આજથી એવો દૃઢ નિશ્ચય કરો કે આ જગતમાં મારો કોઈ શત્રુ નથી, મારું કોઈએ જરાય બગાડ્યું નથી. મારું બગડ્યું છે મારા પાપને કારણે, કોઈએ મને દુઃખ આપ્યું નથી. મારા દુઃખનું કારણ મારું પાપ છે. ભૂતેષુ બદ્ધ વૈરેણ ન મનુષ્ય શાંતિ મૃચ્છતિ. જગતના એક જીવમાં પણ કુભાવ રાખશો તો તન મન બે બગડશે. કોઈ કોઈનું બગાડતો નથી, બધાને કરેલા કર્મનું ફળ ભોગવવાનું છે. મનથી નક્કી કરો કે નવું પાપ ન થાય એની કાળજી મારે રાખવી છે. જે પાપ લઈને આવ્યો છું તે ભોગવીને મારે પૂરું કરવું છે. પાપ ભોગવવા માટે તો આ જન્મ લેવો પડ્યો છે. જેણે બિલકુલ પાપ કર્યું જ નથી કે જેનું પાપ શેષ રહ્યું નથી એ તો પ્રભુના ચરણમાં જ રહે છે, એને જન્મ લેવો પડતો નથી. અયોધ્યા કાંડ બોધ આપે છે કે નિર્વૈર બનો. મન સાથે નક્કી કરો કે મારો કોઈ શત્રુ નથી, હું કોઈનો શત્રુ નથી. યુદ્ધ ન કરો, થોડું જીવવું છે, જીવન બહુ ટૂંકું છે, અને તે ટૂંકા જીવનમાં વેર ઝેર શા માટે કરો છો? જીવનો જગત સાથેનો સંબંધ સાચો નથી, જ્યારે ત્યારે જગતનો સંબંધ છોડવો જ પડશે. તમારો સાચો સંબંધ પરમાત્મા સાથે છે. અયોધ્યા કાંડ બોધ આપે છે કે તમે સરયુજીના ભક્તિના કિનારે રહેજો. ભક્તિના કિનારે રહેશો તો યુદ્ધ થશે નહીં. જે ભક્તિના કિનારે રહે છે તે નિર્વૈર બને છે. આજ સુધી તો આપણે બધા ભક્તિના કિનારે હતા, પણ આવતીકાલે ક્યાં રહીશું એ તો ભગવાન જાણે. કથાની ભલે પૂર્ણાહુતિ થાય, પણ ભક્તિની પૂર્ણાહુતિ ન કરો. કેટલાક લોકો એવા હોય છે કે કથા હોય ત્યાં સુધી ખૂબ ભક્તિ કરે છે, એકવાર ભોજન કરે છે, ઉપવાસ કરે છે, મૌન રાખે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે અને કોઈની નિંદા કરતા નથી. પણ જ્યાં કથાની સમાપ્તિ થઈ કે ભક્તિની સમાપ્તિ કરે છે, પતી ગઈ વાત. ભક્તિની સમાપ્તિ ન કરો, સતત ભક્તિના કિનારે રહો, ભક્તિને વ્યસન બનાવો. સંતોની આંખને, ઇન્દ્રિયોને અને એમના ચિત્તને ભક્તિનું ભારે વ્યસન હોય છે. એ એક ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વિના રહી શકતા નથી. સાધારણ માનવને ભક્તિનું વ્યસન હોતું નથી, બીજા વ્યસન હોય છે. એક કલાક બે કલાક ઠાકોરજી પાસે બેસે છે, પછી ઠાકોરજીને પોઢાડી દે છે. પ્રભુ કહે છે, અલ્યા હું કુંભકર્ણનો બાપ નથી કે 22 કલાક ઊંઘું. જે ભક્તિની સમાપ્તિ કરે છે તે ભક્તિનું રહસ્ય જાણતો જ નથી. ભક્તિ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાની હોય. મન ઈશ્વરમાં હોય અને ઈશ્વર સ્મરણ કરતા શરીર છૂટી જાય તો મુક્તિ મળે છે. આખું જીવન જેની પાછળ ગયું હશે તે જ અંતકાળે યાદ આવશે. બહુ પુણ્યશાળી જીવ હોય, જીવનમાં જેણે સતત રામ નામનો જપ કર્યો હોય, તેને જ અંતકાળે રામ નામ યાદ આવે છે. જન્મ જન્મ મુનિ જતનું કરાહી, અંતરામ કહી આવત નાહી. આખું જીવન શ્રી રામ સ્મરણમાં ગયું હશે તો જ અંતકાળે શ્રી રામ યાદ આવશે. મનને ઈશ્વરનું સતત સ્મરણ કરવા માટે જપ વગર અન્ય કોઈ સાધન નથી. જીભથી પ્રભુના નામનો જપ કરો અને મનથી પ્રભુનું સ્મરણ કરો. અંતકાળ સુધી જપ ચાલુ જ રાખો. જપની પૂર્ણાહુતિ ન હોય, ભજનની ભક્તિની સમાપ્તિ ન હોય, શરીરની સમાપ્તિ સાથે જ ભજનની સમાપ્તિ ભક્તિ જીવનના અંત સુધી કરો. એક ભાઈ અમને પૂછવા આવેલા કે મહારાજ, મેં રામ નામના 1 કરોડ જપ કર્યા, હવે પૂર્ણાહુતિ કરવાનો મારો વિચાર છે, તે પૂર્ણાહુતિમાં મારે શું કરવાનું? કોઈ એવું પૂછવા આવતા નથી કે ઘણા વર્ષોથી હું દાળ ભાત ખાઉં છું, તે હવે મારે દાળ ભાતની પૂર્ણાહુતિ કરવી છે. અરે, દાળ ભાતની પૂર્ણાહુતિ નહીં તો રામ નામની પૂર્ણાહુતિ કંઈ થતી હશે? જીવનના છેલ્લા દિવસ સુધી આ પેટની થોડી પણ કંઈ પૂજા તો કરવી જ પડે છે. પેટને કંઈક આપવું પડે છે. ભોજનની પૂર્ણાહુતિ નહીં તો પ્રભુ ભજનની પૂર્ણાહુતિ કેવી રીતે થાય? ભક્તિની પૂર્ણાહુતિ થાય નહીં. ભક્તિ સતત કરવાની છે. ભક્તિના કિનારે જે રહે છે તે યુદ્ધ કરતો નથી, તેનું તન અયોધ્યા બને છે. ભક્તિ એટલે પ્રેમ. અયોધ્યા કાંડ પ્રેમનું દાન કરે છે. ભાઈ ભાઈ વચ્ચેનો પ્રેમ, પિતા પુત્ર વચ્ચેનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, રાજા પ્રજાનો પ્રેમ. અયોધ્યા કાંડનો જે પાઠ કરે છે તેનું ઘર અયોધ્યા બને. જે ઘરમાં બે ભાઈઓમાં ઝઘડો થતો હોય તે ઘરમાં રામાયણના અયોધ્યાકાંડનો પાઠ કરવો. આ કળિયુગમાં તો બે સગા ભાઈઓ પણ એક ઘરમાં સાથે રહી શકતા નથી, લગ્ન થયા કે જુદા થવાની વાત આવે છે. આપણી સંયુક્ત કુટુંબની પ્રથા ભૂલાતી જાય છે. સંયુક્ત કુટુંબ પદ્ધતિ એ આપણા ત્રણેય મહાન ગ્રંથોનો આદર્શ છે. શ્રી કૃષ્ણ બલરામ બે ભાઈ પણ ઘર એક જ, શ્રી રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન ચાર ભાઈ પણ ઘર એક જ, પાંડવો પાંચ છતાં ઘર એક જ. ભાગવત, રામાયણ અને મહાભારત આ ત્રણેય ગ્રંથોનો આદર્શ એક છે, સંયુક્ત કુટુંબ. ભાઈઓ આપસમાં મન મોટું રાખે, આંખમાં પ્રેમ રાખે તો ઘરમાં ઝઘડો થશે નહીં. જે ઘરમાં ઝઘડો નથી પણ પ્રેમ છે તે ઘર તીર્થસ્થાન બનશે, અયોધ્યા બનશે અને રામજી ત્યાં નિવાસ કરશે. તીર્થમાં રહો એ સારું છે, પણ તમારા શરીરને અને ઘરને તીર્થ જેવું પવિત્ર બનાવો તે ઉત્તમ છે. અયોધ્યાકાંડનો જે ઘરમાં પાઠ થાય તે ઘર અયોધ્યા જેવું બને. ઘરમાં ભાઈઓ અયોધ્યાકાંડનો પાઠ કરે તો ઝઘડો થાય જ નહીં. અયોધ્યાકાંડની એ ફલશ્રુતિ છે કે અયોધ્યાકાંડનો જ્યાં પાઠ થાય છે ત્યાં યુદ્ધ થતું નથી. જ્યાં કલહ થતો હોય તે ઘરમાં હનુમાનજી પાસે દીવો કરીને હનુમાનજીને રામાયણ સંભળાવવું. ગ્રંથોમાં એવું લખ્યું છે કે રામજી મહારાજ સ્વધામ પધાર્યા ત્યારે હનુમાનજી સાથે ગયા નથી, હનુમાનજી અહીં જ રહ્યા છે. તમે શ્રી અયોધ્યાજીમાં તો ગયા હશો. શ્રી અયોધ્યાજીમાં સરયુ ગંગાના અનેક ઘાટ છે. સરયુ ગંગાનો પ્રવાહ અતિ વિશાળ છે. ત્યાં એક ઘાટનું નામ છે ગુપ્ત ઘાટ. અયોધ્યાના સાધુઓ એમ કહે છે કે શ્રી રામજી મહારાજ અહીંયા પધાર્યા છે અને અહીંથી ગુપ્ત થયા છે, સ્વધામ પધાર્યા છે. અયોધ્યાની પ્રજાને પણ પ્રભુએ મુક્તિ આપી છે. રામજીએ હનુમાનજીને કહ્યું કે તમે ચાલો, પણ હનુમાનજીએ ના પાડી કે મારે આવવું નથી. જ્યાં સુધી શ્રી રામ નામ જગતમાં છે, શ્રી રામ કથા જગતમાં છે, ત્યાં સુધી હું જગતમાં જ રહીશ, મારે વૈકુંઠમાં પણ આવવું નથી. શ્રી રામ નામમાં અને શ્રી રામ કથામાં મને બહુ આનંદ આવે છે. શ્રી રામ કથા સાંભળવા માટે હનુમાનજી જ અહીં જ પૃથ્વી ઉપર જ રહ્યા છે, વૈકુંઠ ગયા નથી. હનુમાનજી મહારાજ અમર છે. સપ્ત ચિરંજીવીઓમાં હનુમાનજીની ગણતરી છે. અશ્વત્થામાં બલિ વ્યાસો હનુમાંશ્ચ વિભીષણ કુપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવન. અશ્વત્થામાં બલિરાજા વ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવીઓ છે. જ્યાં જ્યાં શ્રી રામ કથા, શ્રી રામ કીર્તન થાય ત્યાં હનુમાનજી હાથ જોડી મસ્તક નમાવી પ્રેમ પુલકિત અશ્રુભરી આંખે તલ્લીનતાથી સાંભળે છે. રામની શક્તિઓ એમનામાં સમાય છે. હનુમાનજી રાક્ષસોનો, રાક્ષસ કૃત્યોનો વિધ્વંસ કરવા વાળા છે. યત્ર યત્ર રઘુનાથશ્ચ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકા અંજલિમ બાષ્પ વારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમતઃ રાક્ષસાંતકમ. જ્યાં શ્રી રામ કથા થાય છે ત્યાં શ્રી હનુમાનજી મહારાજ પધારે છે.